ખ્રિસ્તમાં વાલા ભાઈઓને બહેનો, ફરીથી એક વાર પ્રકટીકરણના પુસ્તકના અભ્યાસમાં તમારો આવકાર કરું છું. આ પુસ્તક જે આપણી માટે આશીર્વાદિત રૂપ છે, પહેલા અધ્યાય અને તેની ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે કે જેઓ આ પુસ્તકને વાંચશે, આ પુસ્તકને સાંભળશે અને એમાં જે લખવામાં આવ્યું છે તે પાડશે, તો તેની માટે આશીર્વાદ જ આશીર્વાદ છે. અને આ પુસ્તકમાં આપણે ગયા અઠવાડિયે જ્યારે જોયું કે મંડળીઓ પર જે પત્ર લખવામાં આવ્યા હતા તેનો અભ્યાસ આપણે શરૂ કર્યો હતો, અને છેલ્લી વખતે આપણે જે એફેસસની જે મંડળી છે તેના વિશે આપણે શીખ્યા હતા. અને એફેસસની મંડળીમાં પ્રભુ તેમને ચેતવણી આપે છે, પ્રભુ તેમને ફરીથી એક વાર પોતાની જે પ્રથમ પ્રેમ હતો તે તરફ વળવાનું સલાહ આપે છે. એમને કહેવામાં આવે છે કે તમારા મંડળીમાં ઘણા કાર્ય છે પણ જે લાગણી છે તે નથી. અને એ લાગણી જે પ્રભુ તરફની એક જાતની લાગણી હોવી જોઈએ, પ્રભુ પ્રત્યેનો એક જણનો પ્રેમ હોવો જોઈએ, તે તમે ફરીથી તમારામાં લાવો તો તમને હું જે જીવંત વૃક્ષ છે, જીવનનું જે વૃક્ષ છે તે હું તમને આપીશ. અને એ એફેસસની જ્યારે મંડળીની આપણે વાત કરી હતી અને આ સાત મંડળી પર જે પત્ર લખવામાં આવ્યા હતા, તો ફરીથી એક વાર હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે આ જે મંડળી પર જે પત્ર લખવામાં આવ્યા હતા તેને આપણે ચાર જુદી જુદી રીતે તેને વિચારી શકીએ છીએ. કે એ પત્ર જે લખવામાં આવ્યો હતો તે જે સ્થાનિક મંડળી હતી એ સમયની, તે સ્થાનિક મંડળી પર લખવામાં આવ્યો હતો, પણ તેની સાથે સાથે આ જે ચર્ચ આપણે મંડળીનો જે ઇતિહાસ છે તે ઇતિહાસમાં જે દરેક મંડળી છે તેની પર પણ આ પત્ર લખવામાં આવ્યો છે. અને જેવી રીતે એ સમયની સ્થાનિક મંડળી પર આ પત્ર લખવામાં આવ્યો છે અને જે મંડળીઓ ચર્ચના ઇતિહાસમાં થઈ ગઈ, આ સાત મંડળીઓ આપણને કોઈ ને કોઈ સમયે કોઈની કોઈ રીતે આપણને જોવા મળે છે, તો તેઓની માટે પણ આ પત્ર છે. એની સાથે સાથે જે ભવિષ્યવાણી એક કહેવામાં આવી છે કે આ જે હું અહીંયા લખી રહ્યો છું, આ પત્રમાં હું જે તમને કહી રહ્યો છું તે થશે. અને એટલે કે એક જાતનો જે ઐતિહાસિક જે ગાળો છે ચર્ચના ઇતિહાસનો, તે વિશે પ્રભુ આપણને શીખવી રહ્યા છે. દાખલા તરીકે મેં ગઈ વખતે કીધું હતું કે ચર્ચ જે એફેસસની મંડળી છે એ મંડળી જે 33 AD પ્રભુના પુનરુત્થાન પછી જે શરૂઆત કરવામાં આવી પ્રેરિતો દ્વારા, એ મંડળી 33 AD થી લગભગ 100 AD સુધીનો જે ચર્ચનો ઇતિહાસ છે તે એફેસસની જે મંડળી હતી તે કહી શકાય આપણાથી. અને આજે જે આપણે મંડળીને જોવાના છે, સ્મરણાની મંડળીને આપણે જે જોનાર છે, તે મંડળીનો ઇતિહાસ તે 100મી સદી 100 AD થી તે લગભગ 312 AD સુધીનો એ સમય તે સ્મરણાની મંડળી નો વર્ણન આપણને કરે છે કે આ સમય દરમિયાન જે 100 થી 300 AD સુધીનો જે સમય હતો એ દરમિયાન મંડળીની ઘણી સતાવણી થઈ હતી. અને ચોથી રીતે જે આપણે આ શીખવાનું છે એ કે આપણી પોતાની અંગત રીતે આ પત્રમાં જે લખેલું છે તે કેવી રીતે લાગુ પડે છે અને એમાંથી શીખીને આપણે કેવી રીતે જીવનમાં ઉતારી અને પ્રભુની વધુ નજીક આવી શકીએ. બીજી એક વસ્તુ હું ફરીથી તમને યાદ દેવડાવવા માંગુ છું કે આ જ્યારે પત્ર લખવામાં આવ્યો યોહાન પાતમસ ટાપુ પર હતો ત્યારે ફક્ત દરેક મંડળીને ખાલી એમને જે પત્ર લખવામાં આવ્યો હતો એ જ મળ્યો એવું નથી. દરેક મંડળીનો જે પત્ર હતો, આખી જે પ્રકટીકરણની જે પુસ્તક છે એ આખું પુસ્તક દરેક મંડળીને આપવામાં આવ્યું હતું. હા, એફેસસમાં મંડળી હતી તેમાં જે ચેતવણી હતી એ કદાચ નહીં પણ બીજી મંડળીમાં એ ચેતવણી આપી નથી. એનો મતલબ એમ નહીં કે બીજી મંડળીમાં પણ એ પ્રોબ્લેમ નહોતો કે એ મુશ્કેલી નહોતી. હતી, કદાચ જેટલી એફેસસમાં હતી એટલી ગાઢ મુશ્કેલી હતી નહીં. એટલે એ સમજવાની બહુ જરૂર છે કે જે આ સાતે સાત મંડળીમાં જે લખવામાં આવ્યું છે તે એ સાથે સાથ મંડળીને કોઈકને કોઈક રીતે એમાંનો જે સંદેશો છે તે લાગુ પડે છે. બીજી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની હતી કે જ્યારે આપણે એફેસસની મંડળીની વાત કરીએ છીએ અથવા તો બીજી જે મંડળીઓની વાત કરીએ છીએ તો દરેક પત્રમાં પ્રભુ તેમને પહેલાં જે તેઓ સારું કામ કરી રહ્યા છે તે માટે તેમના વખાણ કરે છે અને ત્યારબાદ મંડળીમાં જે એક જાતની ચેતવણી કહેવાય, મંડળીમાં એક જાતનું જે પ્રોબ્લેમ જે છે તે વિશે પ્રભુ તેઓને કહે છે અને એ ચેતવણી આપ્યા પછી એ જે વસ્તુની મુશ્કેલી મંડળીમાં છે, જે પ્રોબ્લેમ મંડળીમાં છે, એ મંડળીનો હલ કેવી રીતે લાવો તેનું એ સલાહ પણ પ્રભુ આપે છે અને ત્યારબાદ જો તમે એ સલાહ પાડશો તો એનું પછી જે એક જાતનો આશીર્વાદ જે મળશે તે પણ દરેક પત્ર લખવામાં આવ્યો છે. આજની જે મંડળી છે, સ્મરણાની જે મંડળી છે, એ મંડળી અને એની સાથે જે ફિલાડેલ્ફિયાની જે મંડળી છે, એ બે મંડળી છે, તે બે મંડળી માટે કોઈ પણ જાતની ચેતવણી આપવામાં આવી નથી. એમ કહી શકાય કે બીજી જે મંડળીમાં જે ઉણપ હતી તે આ બે મંડળીમાં એ ઉણપ હતી નહીં અને તેથી કરીને પ્રભુ તેઓને ફક્ત શાબાશી આપે છે અને તેમને એક જાતનો પ્રોત્સાહન આપે છે અને તેમને જે આશીર્વાદ જો તેઓ જેમાં જે કાર્ય કરી રહ્યા છે, જે સંજોગોમાંથી એ પસાર થઈ રહ્યા છે, જો એમાં એ વિશ્વાસપણે જો ટકી રહેશે, જો ડકશે નહીં, તો જે આશીર્વાદ તેમની માટે છે તે લખવામાં આવ્યો છે. તો આવો ભાઈઓ, આજે એને બહેનો, આજે આજની જે મંડળીનો આપણે પત્ર છે તે શીખીએ. ફક્ત 4 જ કલમ છે, આજે બહુ જ ટૂંકો પત્ર છે, પત્ર નહીં કદાચ પોસ્ટકાર્ડ કહી શકાય, અને પણ 4 જ કલમમાં બહુ અજાયબ જેવો સંદેશો, અજાયબ જેવું પ્રોત્સાહન આપણા પ્રભુદેવ આ જે મંડળી હતી તેને આપી રહ્યા છે. અને જ્યારે આપણે આ મંડળીની વાત કરીએ, આપણે જો મંડળીના ઇતિહાસની વાત કરીએ તો 57 એ મંડળીનો એક હિસ્સો છે. આપણે જ્યારે બીજો તિમોથી અને 3 અધ્યાય અને 12 કલમમાં પાઉલ તિમોથીને એવું કહે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સર્વ પર 57 થશે જ. એવું નહીં કદાચ થશે, પણ થશે જ. 57 એક જાતની આપણા વિશ્વાસના લીધે, ખ્રિસ્તી ધર્મના લીધે આપણા પર જે સંકટ આવવાનું છે એ વસ્તુ પવિત્ર શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. અને જો આપણે પવિત્ર શાસ્ત્ર વાંચી અને જો વચનો જાણતા હોય તો 57 હેરાનગતિ એ કોઈ નવી વાત નથી. જ્યારે પણ કોઈ માણસે ઈશ્વરની સાથે એક ઈશ્વરની સાથેનો સંબંધ એવો ગાઢ કર્યો છે, ઈશ્વરની સાથે ઊભા રહ્યા છે, તો એ માણસને હાનિ થઈ છે અને થઈ છે જ. અને આ વસ્તુની શરૂઆત છેક આપણે ઉત્પત્તિમાં 4 અધ્યાયથી આપણે જોઈએ છે. જ્યારે હાબેલે બલિદાન આપ્યું અને હાબેલનું બલિદાન જ્યારે સ્વીકારવામાં આવ્યું ત્યારે આપણે જોઈએ છીએ કે કાઇન તેના લીધે બહુ ગુસ્સે થયો, નારાજ થયો અને એણે તેના ભાઈને મારી નાખ્યો. એવું નથી કે 57 આપણી પર એટલા માટે આવે છે કારણ કે આપણે સંદેશો આપીએ છીએ. 57 એવું નથી કે આપણા પર આવે છે કારણ કે આપણે આપણો ધર્મ બીજાને કહીએ છીએ કે તમે આવો અને આપણી અમારા ધર્મમાં જોડાવો. એવું કોઈ કારણ વગર આપણે હાબેલ અને કાઇનની વાત જોઈએ તો કોઈ હાબેલે કાઇનને કશું જ કીધું નહોતું, પણ ફક્ત ઈર્ષાના લીધે કાઇને હાબેલને મારી નાખ્યો. અને જ્યારે આપણે તમે જૂના કરારમાં જુઓ તો જે પ્રબોધક રાજાને પ્રભુ ની જે સલાહ છે, પ્રભુના વચન પ્રમાણે દોરવાનો જ્યારે પ્રયત્ન કર્યો, અને જ્યારે રાજા દુષ્ટ હતો, પાપી હતો અને પાપમાં જ્યારે એને જીવન જીવવું હતું, ત્યારે એ પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા. અને ઘણા બધા હું તમને ઉદાહરણ જૂના કરારમાંથી આપી શકું છું, પણ સમયના લીધે જો આપણે નવા કરારમાં આવીએ તો નવા કરારમાં પણ આ જ પરિસ્થિતિ છે. જો તમે યોહાન જે બાપ્તિસ્મા કરનાર હતો તેને જુઓ તો જે એણે જે સંદેશો હેરોદને આપ્યો અને તેના લીધે તેનું તેનું માથું કાપી નાખવામાં આવ્યું, એનો કોઈ ગુનો નહોતો, ફક્ત એનો ગુનો એ હતો કે એણે પ્રભુના વચનો હેરોદ રાજાની સભામાં કીધું અને કીધું કે ભાઈ તમે જે રીતનું જીવન જીવી રહ્યા છો તે બરાબર નથી, પાપી જીવન છે, અને તેના લીધે તેને કાપી નાખવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન જોઈએ છે કે તેમના પર પણ ફક્ત પ્રભુના જે સાચાઈ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે, જ્યારે તેનો ઉપદેશ કર્યો ત્યારે તેમને વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા. અને જ્યારે આપણે પછી પ્રેરિતોના કૃત્યોમાં આવીએ ત્યારે આપણે સ્ટેફનનો ઉદાહરણ જાણીએ છીએ, જે 10 પ્રભુના શિક્ષકો હતા, એ 10-એ 10 શિક્ષકોને પ્રભુના વચનના લીધે મારી નાખવામાં આવ્યા. અને ફક્ત મારી નાખવામાં જ નહીં પણ બહુ બહુ ઘાતક રીતે મારી નાખવામાં આવ્યા. એટલે આપણે જોઈએ છીએ કે જે સતાવણી છે તે ખ્રિસ્તી વ્યક્તિ માટે નવાઈની વાત હોવી ના જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આપણે જો યોહાનની સુવાર્તામાં જોઈએ તો ત્યાં કીધું છે કે તમને તમારી સતાવણી કરવામાં આવશે. આ એક જાતનું વચન આપવામાં આવેલું છે આપણે. એટલે જ્યારે આપણે સતાવણીનો સામનો કરવામાં આવે ત્યારે આપણને એમાં કોઈ જાતની નવાઈ ના લાગવી જોઈએ. કદાચ આજે જ્યારે 2021મી સાલમાં એક નવી સુવાર્તા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને જે અમેરિકા દેશ છે, અને હું માનું છું ત્યાં સુધી આપણે ભારત દેશમાં પણ મેં પોલ દિનાકરણનું નામ સાંભળ્યું છે, જે આવા જ પ્રકારના સુવાર્તા પ્રચાર કરે છે કે જો તમારી પાસે ઇનફ જો પૂરતો વિશ્વાસ હોય, તમારો વિશ્વાસ જો દ્રઢ હોય તો તમારા જીવનમાં એક જાતની સમૃદ્ધિ આવશે, દુઃખ ના હોવું જોઈએ, જો તમે પ્રભુ પર વિશ્વાસ કરશો, જો તમારામાં તમારે પ્રાર્થનામાં જો દમ હશે તો કોઈ પણ જાતનું દુઃખ, કોઈ પણ જાતની શારીરિક હાનિ તમારી પર આવશે નહીં. અહીંયા અમેરિકામાં એને પ્રોસ્પેરિટી ગોસ્પલ તરીકે કહેવામાં આવે છે, પણ આ પવિત્ર શાસ્ત્ર પ્રમાણેના વચનો નથી. કારણ કે પવિત્ર શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લખવામાં આવ્યું નથી કે તમને આખું જીવન સુખ શાંતિમાં તમે કાઢશો. કોઈ જગ્યાએ એવી લખવામાં આવ્યું નથી, કોઈ જગ્યાએ એવું લખવામાં આવ્યું નથી કે ખ્રિસ્તી જીવનમાં તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. કોઈ જગ્યાએ એવું લખવામાં નથી આવ્યું કે તમારા જીવનમાં કોઈ જાતની માંદગી નહીં આવે. કોઈ જગ્યાએ એવું લખવામાં નથી આવ્યું. એ બધી વસ્તુ જો તમને કોઈ એવો ઉપદેશ આપતો હોય બાઇબલમાંથી તો એ બાઇબલના વચનો પ્રમાણે નથી. અને જ્યારે આજનું જે આપણું અભ્યાસના જે કલમો છે તે વાંચીશું તો એમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સતાવણી તો જરૂર આવશે. અને જ્યારે આ વચનો પર આપણે આવીએ છીએ અને આપણે જોઈએ છીએ કે મંડળી પર ભયંકર સતાવણી આવવાની હતી અને પ્રભુ આ મંડળીને પહેલેથી એક જાતની ચેતવણી આપે છે કે જે તમને થનાર છે, જે તમારી પર ગુજરવાનું છે, એમાંથી એ મારી માટે કશું નવું નથી. હું જાણું છું કે આ થવાનું છે. અને વાલાઓ, આજે આપણે પણ જે સમયમાં આપણું જીવન છે, આપણે જાણીએ છીએ કે આપણી ચારો તરફ સતાવણી વધતી જાય છે. ખાસ કરીને તમે જેઓ ભારત દેશમાં સાંભળી રહ્યા છો તે તમે જાણો છો કે ભારત દેશમાં કેવી રીતે સતાવણી ધીરે ધીરે વધતી જાય છે અને શારીરિક હાનિ, એક માનસિક ત્રાસ અને દરેક ચારે તરફથી એક જાતનું ખ્રિસ્તી માણસ ઉપર દબાણ આવી રહ્યું છે. પણ જો તમે એ પરિસ્થિતિમાં છો, જો તમે એવી જગ્યાએ તમારું જીવન જીવી રહ્યા છો, તો આજનો જે સંદેશો છે, આજના જે વચનો છે, એ તમારી માટે બહુ આશીર્વાદિત રૂપ રહેશે. કારણ કે આ જે નાની મંડળી હતી તેની પર બહુ અજાયબ જેવી સતાવણી હતી, અને પ્રભુ તેમને આ વચનો દ્વારા પ્રોત્સાહન આપે છે. હવે ગત અઠવાડિયામાં આપણે જોયું તેમ કે જો એફેસસની જે મંડળી હતી તે મંડળી પર સતાવણી નથી. કેમ? કારણ કે અમુક વખત મંડળી પર સતાવણી નથી આવતી, કારણ કે મંડળી પ્રભુમાં, પ્રભુના વિશ્વાસ પર, પ્રભુના વચનોમાં દ્રઢ નથી હોતી. અને જ્યારે મંડળી દ્રઢ નથી, અને મંડળી જ્યારે જે મંડળીની આસપાસ જે દુનિયા છે તેના જેવી જ રીતે જીવન જીવતી હોય છે, ત્યારે એ મંડળીનો, એની આજુબાજુનો જે વિસ્તાર છે એની પર કોઈ જાતનો પ્રભાવ પડતો નથી. અને જ્યારે તમારે પ્રભાવ નથી પડતો તો પછી સતાવણી પણ નથી આવતી. સતાવણી ક્યારે તમારી પર આવે? ક્યારે સતાવણી મંડળી પર આવે? જ્યારે મંડળી પ્રભુના વિશ્વાસમાં દ્રઢ હોય. અને જે આ સ્મરણાની જે મંડળી છે તે પ્રભુમાં, પ્રભુના વચનોમાં બહુ જ દ્રઢ હતી. આપણે વચનો વાંચીએ પહેલા આ સ્મરણાની જે મંડળી હતી તેના ઇતિહાસ વિશે, એ આ જગ્યા કઈ હતી તેના વિશે હું તમને બે ચાર વાત કહેવા માંગુ છું. આ જે મંડળી છે તેને એક પીડાતી મંડળી તરીકે ઓળખવામાં આવે છે. જે નામ સ્મરણા છે એ જો તમે ગ્રીકનું જે ઓરિજિનલ વર્ડ કહો તો એમાં મર કહેવામાં આવે છે, મર. અને જેનું આપણે ગુજરાતીમાં તેનું ભાષાંતર કરીએ તો બોડ, બોડ એમ થઈ શકે. અને આ બોડનું તો એક જાતનું ઝાડ હતું, બોડનું એક જાતનું ફળ હતું. જો આપણે, તમે આપણો જ્યારે નાતાલનો સમય આવે ત્યારે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ છીએ, પૂર્વના અમ રાજન ત્રણ, અને એમાં એક જે કડી છે એ એમ કહે છે કે બોડની કડવી ધૂણી મારી, મારને મોતની સૂચવનાર. અને આ જે બોડ હતું એ તો આ જે વિસ્તાર હતો તેમાં તેનો બહુ જ પેદાશ હતી. અને આ જે બોડ હતું તે મિસરના લોકો હતા તે, અને બીજા બધા લોકો પણ ખાસ કરીને મિસરના લોકો તેની ખરીદી કરતા હતા. કારણ કે જ્યારે આ બોડ છે તેને તમે જ્યારે છૂંદી નાખો, એને ક્રશ કરી નાખો, ત્યારે તેમાંથી એક જાતની સુગંધ આવતી હતી. અને એ વસ્તુ તે લોકો જ્યારે માણસ મરી જાય ત્યારે દફનાવતી વખતે આ જે બોડ છે તેની સાથે એને દફનાવવામાં આવે, જેથી કરીને જે માણસની જે મરણના સમયની જે ગંધ હોય તેને તે છુપાઈ જાય. અને તેથી આ બોર્ડનો એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી જ કરીને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતની વાત કરીએ ત્યારે ત્યાં કહેવામાં આવ્યું છે કે સોનું લોબાન અને બોર્ડ લઈને આવ્યા. બહુ મહત્વની વસ્તુ છે. કેમ સોનું લોબાન અને બોર્ડ લઈને આવ્યા, બોર્ડ લઈને આવ્યા? કારણ કે સોનું એ એક રાજાને જે ભેટ આપનાર હતું, ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણા રાજા છે તેમની માટે સોનું લઈને આવ્યા હતા. લોબાન જેને કહેવામાં આવે છે તે જે મુખ્ય યાજક હતા, જ્યારે પ્રભુ મંદિરમાં જ્યારે સ્તુતિ કરવામાં આવે ત્યારે લોબાન બાળવામાં આવતું હતું. આજે પણ આપણે ભારત દેશમાં જોઈએ છે કે જે આપણે અગરબત્તી બાળવામાં આવે છે જેને આપણે લોબાન કહી શકીએ, તે પ્રભુને જ્યારે સ્તુતિ થતી હતી એટલે પ્રભુ યાજકને માટે લોબાન લાવવામાં આવ્યું હતું. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એક પ્રબોધક તરીકે આપણી માટે આવ્યા હતા, એક તારનાર તરીકે આવ્યા હતા, તેમની માટે બોડ પણ લાવવામાં આવી હતી. કારણ કે જે બોડ છે તે જે મરણે પામવામાં હતા એના એક પ્રતીક તરીકે તેમને આપવામાં આવ્યું હતું. તેથી કરીને એ સોનું લોબાન અને બોડ. અને જ્યારે તમે યશાયાના પુસ્તકમાં જ્યારે 60માં, હું માનું છું લગભગ 60માં અધ્યાયમાં 6મી 7મી કલમમાં માફ કરજો, કદાચ કલમ ખોટી હોય, પણ એ અધ્યાયમાં તમે વાંચો કે જ્યારે પ્રભુના જે બીજા આગમનની વાત થઈ રહી છે, જ્યારે એ રાજા તરીકે ફરીથી આપણને લેવા આવનાર છે, જ્યારે તેમનું રાજ્ય આ પૃથ્વી પર સ્થાપિત કરવામાં આવશે, એ વખતની જે વાત લખવામાં આવી છે, તો ત્યાં તમે જોશો તો ત્યાં ફક્ત સોનું અને લોબાન લખવામાં આવ્યું છે, ત્યાં બોર્ડનું નામ લખવામાં આવ્યું નથી. કારણ કે જ્યારે ફરીવાર પ્રભુ આવશે ત્યારે એ મરણ પામવાના નથી, ત્યારે ફક્ત રાજા અને પ્રમુખ યાજક તરીકે આપણી મધ્ય આવશે. તો આ જે વસ્તુ છે, જે બોર્ડ છે, તે આ સ્મરણાની મંડળી જ્યાં છે ત્યાં એની પેદાશ થતી હતી. અને તે કારણ કે એની જે સુગંધ જ્યારે તેને તેને છૂંદી નાખવામાં આવે ત્યારે જે આવતી હતી, તેથી કરીને આ જગ્યાનું નામ સ્મરણા પાડવામાં આવ્યું હતું. અને તમે જુઓ તો આપણે પણ જ્યારે પ્રભુની માટે ખર્ચાઈ જઈએ છે, પ્રભુના બોજ ગાડી છૂંદાઈ જઈએ છે, ત્યારે જ આપણામાંથી એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સુવાસ છે તે બીજાઓને આપે છે, અને જે આજુબાજુનું જે મરણ છે એને ઢાંકી દે છે. તો આ જે નામમાં પણ બહુ અજાયબ જેવું આ મંડળીનું નામ છે. હવે જે આપણે ગયા અઠવાડિયે જે આપણે એફસસની મંડળી જોઈ, અને એનું જો આપણે સ્મરણા સાથે સરખામણી કરીએ, તો આ જે એફસસની જે જગ્યા છે, એફસસ જે શહેર હતું એ વખતે, તે અત્યારે ખંડેર થઈ ગયું છે. ત્યાં કશું જ નથી, ત્યાં કોઈ જાતના લોકો નથી, કોઈ જાતની વસ્તી નથી. પણ જ્યારે આપણે સ્મરણામાં જોઈએ તો આજે પણ ત્યાં વસ્તી છે, એક શહેર છે, લગભગ 3 લાખ જેટલા લોકો ત્યાં વસે છે. આજે તેનું નામ ઇઝમીર કહેવામાં આવે છે, ઇઝમીર નામનું શહેર છે. અને આજે પણ ત્યાં મંડળી છે, આજે પણ ત્યાં વિશ્વાસુ લોકો છે. એટલે આપણે જ્યારે પહેલા અધ્યાયમાં આપણે જોયું હતું, જે 12-17 કલમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દીવીઓ વચ્ચે કામ કરે છે, ત્યારે જે એફએસએસની દીવી છે તેને ઓળવી નાખવામાં આવી છે. જ્યારે આ સ્મરણાની જે દીવી છે આજે પણ બળી રહી છે, કેટલું અજાયબ કહેવાય. જે આ નાની મંડળી જે આટલી સતાવણીમાંથી પસાર થઈ, આજે પણ એ મંડળી જીવંત છે. વાલાઓ, જો તમારા જીવનમાં સતાવણી છે, જો આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે કદાચ તમને શારીરિક હાનિ આવી રહી છે, કદાચ તમને તમારી પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે તેમાં પણ ઘણી અસર પડી છે, કારણ કે તમે ખ્રિસ્તી છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક છો, તો વાલાઓ તમે પ્રોત્સાહન પામો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તમારી દીવીને ઓલવવા નહીં દે, એ કદી તમારી દીવીને ઓલવવા નહીં દે. અને આજે પણ આ જે સ્મરણાની મંડળીનું જે જગ્યા છે, આજે પણ એ બહુ જીવિત છે. અને બહુ અજાયબ જેવી આ જગ્યા છે. લગભગ એફએસએસની જે મંડળી હતી તેના લગભગ 80 કિલોમીટર દૂર દક્ષિણમાં તમે જાઓ તો ત્યાં આ સ્મરણાની જગ્યા હતી. હવે જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રમાં જઈએ તો કોઈ જગ્યાએ, બીજી કોઈ જગ્યાએ આ સ્મરણાની મંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ બનતા સુધી જ્યારે પાઉલ, આપણે પ્રેરિતોના કૃત્યોમાં 19મા અધ્યાયમાં 20મા અધ્યાયમાં આપણે જોઈએ કે જ્યારે એફએસએસમાં બધી મંડળીની સ્થાપના કરી, જે એશિયા માઇનર જે જગ્યા કહેવામાં આવે છે ત્યાં તે શિક્ષણ આપી, ત્યારે એક મંડળી ત્રાવોસ નામનું એક જગ્યાનું નામ લખ્યું છે કે ત્યાં મંડળી શરૂ, કદાચ એ આ સ્મરણા જે છે એ હોઈ શકે. આપણે બહુ ભારપૂર્વક નથી કહી શકતા, પણ આ જે ત્રાવોસ છે, જો તમે નકશામાં જુઓ, અને આ સ્મરણા છે, તો એ બંને એક જ જગ્યાએ આવેલા છે, તો કદાચ એ જગ્યા હોઈ શકે. પણ બીજી કોઈ જગ્યાએ આ સ્મરણાની મંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો આજે સ્મરણા જગ્યા હતી એ બહુ સુંદર જગ્યા હતી, બહુ જ સમૃદ્ધિવાળી જગ્યા હતી. અને તેની ચારે બાજુ માઉન્ટ પેગસ નામનો પહાડ હતો. અને એ પહાડ એવી રીતે ચારે તરફ હતો એ શહેરમાં, શહેરની આજુબાજુ, કે એવું લાગે કે એક જાતનો મુંગટ આ સ્મરણાને પહેરાવવામાં આવ્યો છે. એથી કરીને અહીંયા તમે જુઓ તો લખવામાં આવ્યું છે કે હું તમને મુંગટ આપીશ. એટલે જ્યારે આ મંડળીએ આ વાંચ્યું હશે ત્યારે એ સમજી શક્યા હશે, કારણ કે એ વખતે આ જે જગ્યા હતી તેને, જે રોમનું જે સત્તા હતી, તેનો મુંગટ કહેવામાં આવતું હતું. બીજી વસ્તુ અહીંયા લખવામાં આવી છે કે જે હું પહેલા હતો અને પછી છું, હું મરેલો હતો અને હવે જીવંત છું, એ વસ્તુ પણ સ્મરણાને માટે જ લખવામાં આવી છે. કારણ કે સ્મરણા પણ ઘણી વખત તેની સ્થાપના થઈ અને પછી એનો નાશ કરવામાં આવ્યો, અને હવે ફરીથી એક વખત એલેક્ઝાન્ડર, અને આઈ થિંક ગુજરાતીમાં એને સિકંદર રાજા કહે છે, તેણે આ શહેરને ફરીથી બાંધ્યું હતું અને ફરીથી આ એક સમૃદ્ધિ આવી હતી. અને એ શહેરનું જે આપણે એક જાતનું ટાઇટલ કહેવાય, તે ટાઇટલ જ આ હતું કે જે મરેલી હતી અને પાછી ઊભી થઈ છે. જેવી રીતે આપણે અમદાવાદ શહેરમાં કહેવામાં આવે છે કે જબ સસ્સે ને કુત્તે કો ભગાયા તો અહેમદાબાદ નામ રખા. એવી રીતે આ આ જે શહેર હતું એનું નામ લખવામાં આવ્યું હતું. અને એથી જ કરીને અહીંયા પણ પ્રભુ એ જ રીતે તેમને કહે છે કે હું જે જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયેલો છું. એટલે આ જે બે વસ્તુ હતી તે એમને એક જાતની ધરપત આપવાની હતી, કારણ કે એમના શહેરના ઇતિહાસમાં વસ્તુ બની ગઈ હતી. તો આવો આપણે વચનો તરફ જોઈએ. જેવું ચાર જ કલમ છે, આઠમી કલમ, બીજો અધ્યાય, આઠમી કલમમાં લખવામાં આવ્યું છે કે સ્મરણામાં મંડળીના સ્વર્ગદૂતને લખે કે જે પ્રથમ તથા છેલ્લા જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા એ આ વાતો કહે છે. આ કોણ વાતો કહે છે? હા, યોહાન આ પત્ર લખી રહ્યો છે. હા, આ જે ત્યાંનો જે કદાચ જે પાળક સાહેબ હતા, જે સ્વર્ગદૂત લખવામાં આવ્યું છે એ પાળક સાહેબ હોઈ શકે, તે સંદેશો લઈને જઈ રહ્યા છે. પણ આ જે વચનો અત્યારે બોલાઈ રહ્યા છે, આ વચનો જે લખાઈ રહ્યા છે, તે વચનો તો પ્રભુ ઈશ્વર યહોવા દેવ તરફથી આપવામાં આવ્યા છે. કેટલું અજાયબ જેવું કહેવાય. ફરીથી હું તમને યાદ દેવડાવું કે જે પહેલો અધ્યાય અને 12 થી 17મી કલમમાં જુદું જુદું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વર્ણન આપવામાં આવ્યું છે તેમાંનું આ એક વર્ણન છે. 17મી કલમ જો તમે વાંચો તો તેમાં આ જ લખવામાં આવ્યું છે કે જે મૃત્યુ પામ્યા હતા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે. અને જ્યારે આ વસ્તુ વાંચીએ તો આપણે, હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ખરા જ, જો તમારી સાથે કોઈ દલીલ કરે કે હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો પછી યહોવા કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યહોવા બે એક છે, એનો આ એક પુરાવો છે. જો તમે યશાયાનું પુસ્તક તેનું 41મો અધ્યાય અને ચોથી કલમ વાંચો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે કે કોણે આ કાર્ય કર્યું છે, જે આરંભથી મનુષ્યને પેઢીઓને બોલાવે છે, તેણે હું યહોવા યાદી છું ને છેલ્લાની સંગાતે જે છે તે પણ હું જ છું. જે વસ્તુ અહીંયા લખવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે, તે જ વસ્તુ યહોવા દેવ માટે લખવામાં આવી છે. એથી કરીને જે જહોવા વિટનેસ, યહોવાની સાક્ષી, એવી જે મંડળી છે અને તમને આવીને કહે કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ નથી, તો તેમને તમે આ વચનો તરફ લઈ લઈ જઈ શકો છો કે યહોવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક છે, કોઈ ફરક નથી એમનાથી. બીજું હું તમને વચન આપું, યશાયાનું પુસ્તક તેનું 44મો અધ્યાય અને 6ઠી કલમ તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે કે હું આદિ છું, હું અંત છું, મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. એવી જ રીતે તમે યશાયાનું 48મું પુસ્તક અને તેની 12મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, હે યાકૂબ ને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો, હું તે જ છું, હું આદિ છું, હું પણ અંત છું. યહોવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ફરક નથી, અને એ યહોવા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંડળીને આ પત્ર લખી રહ્યો છે. કેટલું અજાયબ જેવું કહેવાય. અને જેવી રીતે આ મંડળીને આ પત્ર લખી રહ્યો છે, એ જ રીતે આપણે અને તમે જેઓ અત્યારે સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આ વચનો કહી રહ્યા છે. કેટલું અજાયબ કહેવાય. જો અત્યારે તમે કોઈ મુશ્કેલીમાં છો, જો અત્યારે તમારામાં જીવનમાં કોઈ વિટંબણા છે, અને હું તમને કહું કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પત્ર તમને આપું છું, તો કેવું તમને અજાયબ, કેટલું આશીર્વાદિત લાગે. તો વાલાઓ, એ જ રીતે આ વચનો આપણે વાંચવાના છે. નવમી કલમમાં કહે છે કે હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું, તો પણ તું ધનવાન છે. જે કહે છે કે અમે યહૂદી છે, પણ તેઓ યહૂદી નથી, પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. બહુ ઝડપથી હું તમને ચાર વસ્તુ બતાવવા માંગુ છું. તેઓને ચાર જાતની મુશ્કેલી, ચાર જાતની વિપત્તિ આ લોકો ઉપર આવી પડી છે. પહેલામાં પહેલા તો એક જાતનું તેઓની પર દબાણ છે. અને કઈ જાતનું દબાણ છે કે જે સ્મરના હતું ત્યાં પણ એફેસસની મંડળીને જેવી રીતે જુદા જુદા દેવદેવીઓની ત્યાં પૂજા થતી હતી, અને બહુ બધા જુદા જુદા દેવદેવીઓની ત્યાં પૂજા થતી હતી. જે માઉન્ટ પેગસ, જે પેગસ નામનો જે પર્વત ત્યાં હતો, ત્યાં બધા જ દેવદેવીઓના મંદિરો બાંધવામાં આવ્યા હતા. અને જ્યારે આ ખ્રિસ્તી માણસ એમ કહેતો હતો કે ના, હું બીજા કોઈને પૂજા કરું નહીં, કોઈ બીજાનું હું ભજન કરું નહીં, ત્યારે એક જાતનું સામાજિક દબાણ તેઓની પર હતું. બીજી વસ્તુ એ હતી કે આ જે સ્મરના જે જગ્યા હતી તે રોમની જે રાજ્ય હતું તેને બહુ જ આધીનતાથી, તેનું જે એના કાયદા કાનૂન હતા તેનું પાલન કરતી હતી. એટલે સુધી કે આ જે સ્મરના જે જગ્યા હતી એ પહેલી જગ્યા છે જ્યાં રોમ નામની દેવીનું એક મંદિર બાંધવામાં આવ્યું હતું. અને ત્યાં એવો નિયમ કરવામાં આવ્યો હતો જે આપણે દાનિયલના પુસ્તકમાં જેવી રીતે આપણે જોઈએ છે કે નબુખાદનેઝર રાજાએ કીધું હતું કે બધા મારી જ સ્તુતિ કરે અને મને જ દેવ માને, એવી રીતે આ સ્મરનામાં પણ એવો એક જાતનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો કે તમારે જો સ્મરનાની નાગરિકપણું જોઈતું હોય તો આ જે મંદિર હતું ત્યાં જઈ અને તમારે પ્રભુની સ્તુતિ કરવાની, ત્યાં વર્ષમાં એક જે વખત જઈ અને તમારે પૂજા કરવાની, ના કરો તો પછી તમારી પર સતાવણી આવે. ત્યારે જ્યારે આ વિપત્તિની વાત લખવામાં આવી છે તો એ વિપત્તિની વાત ત્યાં થઈ રહી છે કે આ લોકોની ઉપર બહુ મહાન વિપત્તિ હતી. અને જ્યારે આ વિપત્તિ, જ્યારે તમે આ જે ઓરિજિનલ એનું જે મૂળ ભાષાંતર છે તમે ગ્રીક ભાષામાં વાંચો, તો આને લગભગ આપણે જેવી રીતે ઘઉંને ઘંટીમાં કેવી રીતે દાળીએ, જે પથરો હોય છે ને, એ કેવો એ પથરો જાણે કે આપણી પર પડે અને આપણે એમ જેમ છુંદાઈ જઈએ ને, એ જ્યાં એ શબ્દ અહીંયા એના ભાષાંતર વાપરવામાં આવ્યો છે. આપણે ઘણા બધા તમે હશો જેમણે જોયું હશે કે ઘંટીમાં જ્યારે ઘઉં દળવામાં આવે ત્યારે કેવી રીતે એનો ભૂકો કરી નાખવામાં આવે છે, એ જાતની વિપત્તિ અહીંયા ગાડી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ ત્યારે જ જેવી રીતે બોર્ડના ફળની મેં વાત કરી કે જ્યારે એને છૂંદી નાખવામાં આવતું હતું ત્યારે જ એમાંથી એક જાતની સુવાસ આવતી હતી. આપણા ખ્રિસ્તી જીવનમાં આ મંડળીમાં પણ જ્યારે તેઓની પર વિપત્તિ આવી ત્યારે એક તેમની માટે એક અજાયબ જેવી સાક્ષી તેઓની ઊભી થઈ. તો એક જાતની વિપત્તિ તેઓની પર હતી. બીજી વસ્તુ અહીંયા લખવામાં આવી છે કે ગરીબી. કે આ ગરીબી એવું નથી કે ભાઈ ઓકે ચાલો એ લોકો આળસુ હતા કે એવા કુટુંબમાં જન્મ્યા હતા એટલે એ લોકો પર ગરીબી આવી, એવું નહોતું. એમણે બી કારણ કે એમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, જે દેવ અન્ય દેવદેવીઓ હતો તેમની પૂજા કરવાની એમણે નકાર કર્યો, એથી લોકોએ એમની સાથે વેપાર કરવાનો બંધ કરી દીધો. અને આપણે આ વસ્તુ જાણીએ છીએ કે જ્યારે અમુક વખત આવી પરિસ્થિતિ હોય ત્યારે સામાજિક જે દબાણ આવે અને સમાજમાં લોકો એમ કે ભાઈ આ માણસ સાથે તો સંબંધ રાખવાનો જ નહીં, અને આપણી મંડળીઓમાં પણ આવું બને છે, આપણે જોયું છે. એના કારણે આ લોકોને કામ કરવું હતું તો પણ એ લોકો કામ કરી શકતા નહોતા, કારણ કે આ શહેરમાં કોઈ એમની પાસેથી કોઈ પણ જાતની વસ્તુ ખરીદી ના લે, એમને કોઈ જાતનું કામ આપે નહીં, અને તેથી કરીને તેઓ ગરીબીમાં આવી ગયા હતા. પણ અજાયબ જેવી વસ્તુ અહીંયા શું લખવામાં આવી છે કે હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તો પણ તું ધનવાન છે. આ જે મંડળી બહુ જ આર્થિક રીતે બહુ જ ગરીબ હતી તેને પ્રભુ એમ કહે છે કે મારા વિશ્વાસમાં તમે ધન્ય છો. અને એની માટે હું તમને એક બે વચન આપું છું. જો તમે યાકૂબનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને પાંચમી કલમ આપણે જોઈએ તો એમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે મારા વહાલા ભાઈઓ તમે સાંભળો, વિશ્વાસમાં ધનવાન થવા માટે તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખવાનું જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યા. આપણો જે વિચારસરણી હોય છે, આપણે જે માનીએ છીએ કે જે આશીર્વાદો છે, આપણે જે માનીએ છીએ જે સમૃદ્ધિ છે, એ પ્રભુની માટે એ સમૃદ્ધિ નથી. જ્યારે તમે વિશ્વાસમાં દ્રઢ હો, જ્યારે તમે વિશ્વાસુપણે પ્રભુને વળગી રહો, એ વસ્તુ પ્રભુ આપણને સમૃદ્ધિ તરીકે ગણે છે. જો તમે બીજો કરંથી તેનો 6 અધ્યાય અને 10મી કલમ જુઓ તો તેમાં એવું લખવામાં આવ્યું છે કે શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા છીએ, દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા છીએ, નાદાર જેવા છતાં સર્વ સંપન્ન છીએ. પાઉલ આ શબ્દો લખે છે. આગળ 8મા અધ્યાય અને 9મી કલમમાં લખે છે કે કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારા લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાવ. શું આપણે પ્રભુને વિશ્વાસુપણે વળગી રહીએ છે? કારણ કે આ મંડળી ગરીબ હતી, પણ પ્રભુ કહે છે ભલે તમે એમ વિચારતા હોય, ભલે આ દુનિયા એમ વિચારતી હોય કે તમારી પાસે કશું નથી, ભલે તમારી પાસે અછત છે, ભલે અત્યારે જે દુનિયાવી રીતે તમે જુઓ તો કદાચ તમને ખાવા પીવાના પણ ફાંફા છે, જે માલ મિલકત છે એ તમારી પાસે નથી, મારી દ્રષ્ટિમાં તમે બહુ ધનવાન છો. અને જ્યારે મારું બીજું રાજ્ય આવશે ત્યારે તમે બહુ જ સમૃદ્ધિમાન થવાના છો. જો તમે આપણે આગળ જોઈએ અને જો લાઓદિસિયાની જે મંડળી છે જે 3જા અધ્યાયમાં જેના વિશે લખવામાં આવશે ત્યારે એ મંડળીને આનું બિલકુલ ઉલટું કહેવામાં આવ્યું છે કે તમે વિચારો છો કે તમે બહુ ધનવાન છો પણ એકદમ ગરીબ છો. અને એ મંડળી બહુ સમૃદ્ધિવાળી મંડળી હતી. અને વાલાઓ આજે જે સમય આપણે હું તમને જે કહું છું કે મંડળીનો ઇતિહાસ વિશે આ મંડળીઓ કહે છે, તો આપણે જ્યારે મંડળીનો ઇતિહાસ જોઈએ તો જે લાઓદિસિયાની મંડળી છે એ મંડળીનો ઇતિહાસ અત્યારે આપણે આપણી મંડળી એટલે કે લાઓદિસિયાની મંડળી છે. આજની જે મંડળી છે તે લાઓદિસિયાની મંડળી છે કે આપણી પાસે ઘણી સમૃદ્ધિ છે પણ પ્રભુ તરફ, પ્રભુના વિશ્વાસ તરફ, પ્રભુના કાર્યો તરફ આપણે બહુ જ ગરીબ છે. પણ આ જે મંડળી હતી અહીંયા જેની પણ ઘણી સતાવણી હતી, એ મંડળી પ્રભુ કહે છે કે તમે મારી મારા રાજ્ય વિશે, મારા મારા ઉપદેશ વિશે તમે બહુ ધનવાન છો. ત્રીજી વસ્તુ અહીંયા હું તમને બતાવવા માંગુ છું કે અહીંયા લખવામાં આવ્યું છે કે અમે યહૂદી છે પણ તેઓ યહૂદી નથી, પણ શેતાનની સભા છે તેઓનું દુર્ભાષણ હું જાણું છું. આ મંડળી પણ મેં કીધું એ પ્રમાણે ઘણી સતાવણી હતી. એટલી સતાવણી હતી કે ત્યાંનો જે જે પાળક હતા તેઓનું નામ પોલીકાર્પ હતું. અને એ પોલીકાર્પ એ તો યોહાને ત્યાં પાળક તરીકે તેમને મૂક્યા હતા. અને આ જે પોલીકાર્પ હતા તેમને મારી નાખવામાં આવ્યા. એ વખતે જ્યારે પ્રભુના સેવકને તેઓ પકડે ત્યારે તેને જે શહેરનો જે વચ્ચોવચ ચૌટામાં જે આપણે કહી શકાય ત્યાં તેમને બાંધી દેવામાં આવે અને પછી તેમને જીવતા બાળી નાખવામાં આવે. અને આ જે પોલીકાર્પ એ મંડળીના જે પાળક સાહેબ હતા અને ત્યાંના સૌથી જાણીતા જે ખ્રિસ્તી હતા તેમની ધરપકડ કરવામાં આવી, તેમને બાંધી દેવામાં આવ્યા અને તેમને ત્યાં બાળી નાખવામાં આવ્યા હતા. આ જાતની સતાવણી હતી જ્યારે બાળવાને માટે તેમને ત્યાં બાંધવામાં આવ્યા અને જ્યારે લાકડા તેમની આજુબાજુ સળગાવવામાં આવ્યા તો એ લાકડા આજુબાજુ તો સળગ્યા પણ જે પ્રભુના સેવકને બાંધ્યા હતા ત્યાં એ સળગ્યા નહીં. અને ત્યારે પણ જેને જે વ્યક્તિએ તેની ધરપકડ કરી હતી તેમણે કીધું કે ભાઈ તમારી એ વખતે તેમની ઉંમર 86-87 વર્ષની ઉંમર હતી કે તું બચી જઈશ, તારે ફક્ત એક અગરબત્તી આ મંદિરમાં જઈને સળગાવવાની છે, તું આ મંદિરમાં જઈને આ અગરબત્તી સળગાય અને એમ કહે કે સીઝર એ મારો દેવ છે તો હું તને છોડી દઈશ. અને તે સમયે આ જે પોલીકાર્પ જે પાળક સાહેબ હતા તેમ કીધું કે 86 વર્ષ સુધી જે પ્રભુએ પ્રભુ મારી તરફ વિશ્વાસુ રહ્યો છે તેની સાથે હું આવી રીતે દગો કેવી રીતે કહી શકું. અને જ્યારે તે કીધું ત્યારે તેમને બાળવાની શરૂઆત કરી, લાકડા બળ્યા નહીં ત્યારે ભલાથી એક માણસે તેમને ઘા કર્યો અને એ ઘામાંથી એટલો બધું લોહી વહ્યું કે આજુબાજુની જે આગ હતી તે બુઝાઈ ગઈ, પણ લોહી નીકળી જવાથી આ પાળક સાહેબ મરી ગયા. અને પછી જ્યારે તેમની જે શરીર હતું તે માંગ્યું જે બીજા સેવકો હતા જે બીજા ખ્રિસ્તી ભાઈ બહેનો હતા ત્યારે તેમને આપવામાં આવ્યું નહીં અને મરેલા પાળકને ત્યાં તેમણે બાળી નાખ્યા. આ જાતની સતાવણી આ મંડળી ઉપર હતી. અને અહીંયા જે યહૂદી લખવામાં આવ્યું છે તો આ જે યહૂદી લોકો હતા તે આ ખ્રિસ્તી ધર્મને સતાવણી કરતા હતા. એ સમયે યહૂદી ધર્મ ના જે લોકો હતા તેઓ સમૃદ્ધ હતા, તેઓ જે ત્યાંના જે સરકાર હતી તેઓની સાથે તેઓને સારો સંબંધ હતો અને તેઓ જે આ ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ હતા યહૂદીઓ, કારણ કે તેઓને માટે જે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા તેઓ તેમને દેવ માનતા નહોતા અને તેથી કરીને ખોટા ખોટા આરોપો મૂકીને આ ખ્રિસ્તીઓની સામે તે લોકો કેસ કરતા હતા અને પછી આવી રીતે સતાવણી કરી અને તેમને મારી નાખતા હતા. એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે કે આ જે યહૂદીઓ હતા તે ખરેખર યહૂદી નહોતા પણ શેતાનની સભા હતા. તમે જો યોહાનનું પુસ્તક તેનો 8મો અધ્યાય વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ફરોસીઓની સાથે વાત કરી રહ્યા છે ત્યારે આ જ વસ્તુ કહે છે કે તમે તમારો જે બાપ છે તેના કાર્ય કરો છો, મારા બાપના કાર્ય કરતા નથી. અને આ તમે જોવો છો કે અહીંયા આ મંડળીમાં આ યહૂદીઓ જે શેતાનના કામ છે એ કરી રહ્યા હતા કે જે ખ્રિસ્તીઓ હતા તેઓની સતાવણી કરી રહ્યા હતા. વાલાઓ, જ્યારે આપણે આ યહૂદીઓની સતાવણી ખ્રિસ્તીઓ માટેની કહીએ ત્યારે હું તમને એ પણ યાદ દેવડાવું, એક સમય એવો પણ આવ્યો કે જ્યારે જે ખ્રિસ્તી મંડળી હતી તેણે પણ યહૂદી લોકોની ઘણી સતાવણી કરી છે. જો તમે યુરોપમાં જુઓ તો લાખો કરોડો લોકોની સંખ્યામાં ધર્મના નામે યહૂદી લોકોને મારી નાખવામાં આવ્યા હતા અને તેની પાછળ મંડળીનો, ખાસ કરીને જે કેથલિક મંડળી છે તેનો બહુ હાથ હતો. તો આપણે જોઈએ કે એવું નથી કે સતાવણી એકતરફી હતી અને આજે પણ એ સતાવણીના લીધે યહૂદી લોકોનું ખ્રિસ્તી ધર્મ તરફનું એક જાતનું આપણે એમ કહી શકાય કે એ લોકો એ વિશ્વાસથી નથી જોતા ખ્રિસ્તી લોકોને, કારણ કે જે સતાવણી થઈ હતી એ માટે. આગળ તારે આપણે વાંચીએ જ્યારે ઝડપથી 10મી કલમ કહે છે કે બે આશીર્વાદ પ્રભુ આ મંડળીને આપે છે. કહે છે કે તારે જે જે સહન કરવું પડશે તેનાથી 20 નહીં, જુઓ તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાં કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે, તમને 10 દિવસ સુધી વિપત્તિ પડશે, તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. કેવી રીતે આપણે આ જે સતાવણી છે એની બહાર નીકળવાનું છે? જે પણ આપણા કદાચ જીવનમાં જે સતાવણી છે એની બહાર નીકળવાનું છે, તો પ્રભુ કહે છે કે તું ભીષ્મા, જ્યારે તમારું પરીક્ષણ થાય, રાઈટ, કે તમને તમને બંદીખાનામાં નાખવામાં આવશે, કદાચ શારીરિક હાનિ થશે, 10 દિવસ સુધી, આ જે 10 દિવસની વાત થઈ છે, તો તમે જુઓ તો 67 AD થી લગભગ 312 AD સુધી 10 જુદા જુદા તબક્કામાં મંડળીની સતાવણી થઈ, અને એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જે 10 દિવસ લખ્યો છે તે 10 જુદા જુદા રાજાઓ, 10 જુદા જુદા જે એમ્પરર રોમમાં થઈ ગયા તેઓના દ્વારે જે સતાવણી થઈ મંડળીની તે વિશે લખવામાં આવ્યું છે. અહીંયા પ્રભુ એક વસ્તુ તમે નોટિસ કરો, એક વસ્તુ તમે જુઓ કે પ્રભુ એમ નથી કહેતા કે આમાંથી હું તમને બચાવી લઈશ, એમ નથી કહેતા કે તમારી ઉપર હું આ મુશ્કેલી નહીં આવવા દઉં. પ્રભુ શું કહે છે કે હા, વિપત્તિ આવશે, પણ જો તમે વિશ્વાસુ રહેશો તો તમારી માટે જીવનનો મુંગટ છે. કોઈ જગ્યાએ એવું લખવામાં આવ્યું નથી કે હું તમને આ મુશ્કેલી નહીં આવવા દઉં તમારી ઉપર. આપણે પ્રાર્થના જ્યારે કરીએ ત્યારે આપણી પ્રાર્થના શું હોય? ઓ પ્રભુ, મારા આ મુશ્કેલીમાંથી તમે મને બચાવી લે. ઓ પ્રભુ, આ મુશ્કેલી મારા જીવનમાં કદી આવે જ નહીં, કોઈ જાતની માંદગી મારામાં આવે જ નહીં. પણ જો આપણું જીવન એક સંઘર્ષ છે, જો આપણું આ એક ખ્રિસ્તી જીવન જે શેતાનની સામેનું એક યુદ્ધ છે, તો જો તમારે યુદ્ધમાં જો વિજયી થવું છે, જ્યારે આપણે એમ કહીએ કે મારે વિજય પામવો છે, આપણે એફસીઓનો પત્ર અને 6 અધ્યાય ને તેની 10-18 કલમમાં જોઈએ કે જ્યાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શસ્ત્ર છે તે લેવાનું છે, આર્મર ઓફ ગાડ, રાઈટ. તો એ શાની માટે? આપણે એક યુદ્ધમાં છે, શેતાનની સામે યુદ્ધમાં છે, અને યુદ્ધમાં થાય છે ત્યારે તેમાં વિજય પામવા માટે યુદ્ધ કરવું બહુ જરૂરી છે. પણ આપણે આજનું ખ્રિસ્તી જીવન, આપણે શું કહે છે કે ભાઈ મારે યુદ્ધમાં તો જવું જ નથી, હું ખ્રિસ્તી થયો મને સીધો સ્વર્ગમાં લઈ લો. યુદ્ધ વગર વિજય પામવું અશક્ય છે. તો પ્રભુ અહીંયા શું કહે છે કે હા, તમારા જીવનમાં સંઘર્ષ આવશે, હા તમારા જીવનમાં મુશ્કેલી આવશે, પણ જો તમે અંત સુધી ટકી રહેશો તો હું તમને મુંગટ આપીશ. મેં તમને કીધું એ પહેલા કે આ જે દેશ હતો, આ જે શહેર હતો, સ્મરણા જે શહેર હતો, તેની આજુબાજુ જે પર્વત હતો એક મુંગટ રૂપે હતો. અને જ્યારે અમને આ મંડળીને આ વચનો કહે છે, જે બહુ ગરીબ પરિસ્થિતિમાં હતું એમની પાસે, આ જોકે આ શહેર બહુ સમૃદ્ધિવાળું હતું, આ જે મંડળી હતી એ બહુ ગરીબ હતી, ત્યારે પ્રભુ કહે છે કે આ જે મુંગટ તમે અહીંયા જુઓ છો તેને તમે ભૂલી જાઓ, હું તમને, જો તમે અંત સુધી વિશ્વાસુ રહેશો તો હું તમને મુંગટ આપીશ. બે વસ્તુ અહીંયા કહે છે કે બીસ નહીં અને તું વિશ્વાસુ રહે. શું તમે તમારા જીવનમાં પ્રભુમાં, પ્રભુ સાથે વિશ્વાસુ છો? શું મુશ્કેલી છે તમારા જીવનમાં? તો તમે બીસો નહીં. ભલે આપણી પર આ કોરોનાની એક મહામારી આવી ગઈ, કેમ આપણે કોઈ પણ રોગથી બીએ છે? બીવાની કોઈ જરૂર નથી. આપણો પ્રભુ આપણને સાચવવા માટે સમર્થ છે. એમ લખવામાં આવ્યું છે કે તમારા માથાના એક એક વાળ પ્રભુએ ગણી રાખ્યા છે. આપણા જીવનમાં કશું જ એવું નથી કે જે આવશે જે પ્રભુ નથી જાણતો કે આ થવાનું છે. એવું કશું જ તમારા જીવનમાં નથી થવાનું કે પ્રભુ કહેશે કે ઓ બાપરે, આ તો મને ખબર જ નથી કેવી રીતે આ બની ગયું. કશી જ વસ્તુ એવી નથી. તો તમે પ્રભુ પર વિશ્વાસ કરો. કોઈ જો બીક અને વિશ્વાસ બંને એક જ ઘરમાં રહી શકતા નથી. બીક અને વિશ્વાસ એ બંને એક જ ઘરમાં રહી શકતા નથી. તો જો તમારા હૃદયમાં બીક છે તો વિશ્વાસ નથી, અને વિશ્વાસ છે તો બીક નથી. તો તમે જો બીક, ઓ શું થશે, મારું શું થશે, મારા છોકરાનું શું થશે, કેવી રીતે હું ખાઈશ, કેવી રીતે હું પીશ, આ બધી વસ્તુ ચિંતા અને બીક વિશ્વાસના અભાવના લીધે છે. તો અહીંયા મંડળીને પ્રભુ કહે છે કે જો તમે વિશ્વાસુ રહેશો તો હું તમને જીવનનો મુંગટ આપીશ. હવે જ્યારે જ્યારે તમે આપણે વિશ્વાસની વાત કરીએ, આ મીના મુંગટની વાત કરીએ, જે બે આશીર્વાદ અહીંયા લખ્યા છે, તો એ બે હું તમને બરાબર સમજાવવા માંગુ છું કે આ જે મુંગટની વાત થઈ છે તે અનંત જીવનની વાત નથી થઈ. કારણ કે અનંત જીવનમાં પામવા માટે આપણે કોઈ સતાવણીની જરૂર નથી. વચન એવું નથી કહેતું. વચન તો શું કહે છે કે જે કોઈ મારી મેં મારા એકાક જ દીકરાને મોકલ્યો છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ન પામે પણ અનંત જીવન પામશે. બરાબર છે? તો અનંત જીવન પામવા માટે એવું નથી કે આપણા સતાવણી થાય તો જ આપણને અનંત જીવન મળે. તો એ આ મુંગટ જે કહેવામાં આવ્યો છે કે હું તમને મુંગટ જીવનનો મુંગટ જે આપીશ એ કહેવા માંગ્યો છે, એ મુંગટ અનંત જીવનની વાત નથી કરતા. પણ આ કઈ જે રાજાઓ જે પહેરે છે એ મુંગટ એવા મુંગટની પણ વાત નથી થઈ. અત્યારે સમયનો અભાવ છે એટલે હું તમને બધા વચનો આપી શકતો નથી આ મુંગટના વિશે. પણ એવું નથી કે જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું તો આપણે બધા આવો મારો મુંગટ કેટલો મોટો છે, તારો તો જરા થોડો નાનો છે, જો પેલાનો તો જો કેટલો બધો, એવું એ મુંગટની વાત નથી કરતા. રાઈટ? પણ આ જે એક મુંગટ છે એ તો આપણા જે કાર્યો છે, જે પ્રભુને આપણે જ્યારે સફેદ વેદીનું જે ન્યાય છે, જ્યાં પ્રભુ આપણને આપણું ઈનામ આપશે, ત્યારે આ મુંગટ આપણે પ્રભુ પાસે લઈને જવાના કે જો પ્રભુ આ કાર્ય મેં તમારી માટે કર્યું છે. જ્યારે આપણે જો તમને કોઈ કોઈ લગ્નમાં બોલાવે કે કદાચ કોઈ બર્થડે પાર્ટીમાં બોલાવે, તો શું તમે ખાલી હાથે જાઓ? કાં તો કોઈ જાતની ભેટ લઈને જાઓ, ફૂલ લઈને જાઓ, કંઈક લઈને જાઓ, કોઈ ખાલી હાથે તમે લગ્નમાં જાઓ નહીં. એ જ રીતે જ્યારે આપણે પ્રભુની પાસે જઈશું, સ્વર્ગમાં જઈશું, તો આ જે જીવનનો મુંગટ છે જે આપણે આપણા જીવન દરમિયાન આપણને મળ્યા છે એ આપણે પ્રભુના ચરણો પર મૂકી દઈશું. અને બીજો જે આશીર્વાદ છે એ અનંત જીવન છે. શું લખવામાં આવ્યું છે? આત્મા મંડળીને જે કહે છે તે જેને કહન છે તે સાંભળે, જે જીતે છે તે બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. અને આ અનંત જીવનની વાત કરી રહ્યો છે કે જે છેલ્લે ટકે સુધી ટકી રહેશે, જે જીતશે તે અનંત જીવનનો વારસો પામશે. અને કેવી રીતે? કે જે બીજું મોત મૃત્યુ છે તે ભોગવવું નહીં પડે. ક્યારે તમારે બીજું મૃત્યુ ભોગવવું નહીં પડે? જો તમે નવો જન્મ પામ્યા છો તો. ઇંગ્લિશમાં એક કહેવત છે, બોર્ન વન્સ ડાય ટ્વાઇસ, બોર્ન ટ્વાઇસ ડાય વન્સ. એક વખત જન્મ્યા છો તો બે વખત મરણ પામશો, જો તમે બે વખત જન્મ પામ્યા છો તો એક જ વખત મરણ પામશો. અને જ્યારે આપણે પ્રકટીકરણના છેલ્લા ભાગમાં જઈશું, 19-20 અધ્યાયમાં જઈશું, જ્યાં બળતા આગનો લેક ઓફ ફાયરની જે વાત કરવામાં આવી છે, જ્યાં બધા જે દુષ્ટ છે તેમને નાખવામાં આવશે, એ બીજું મરણ છે. અને જો તમે પ્રભુનો અંગીકાર કર્યો છે, જો તમે નવો જન્મ પામ્યા છો, ફક્ત ખ્રિસ્તી ધર્મ પાળો છો એમ નહીં, પણ નવો જન્મ જો પામ્યા છો તો એ જે બીજું મરણ છે તેનો ભાગ, એ મરણમાં આપણો ભાગ લેવાનો નથી. તો અનંત જીવન અને જીવનનો મુંગટ, આ બે વસ્તુ આપણને આશીર્વાદ આપણને મળશે. ક્યારે? જો આપણે વિશ્વાસુ રહીએ ત્યારે. વાલાઓ, જ્યારે આપણે આ જે પત્ર છે તેનો અંત આવ્યો છે, ત્યારે હું તમને પ્રશ્ન પૂછવાને માંગુ છું કે તમે તમારા જીવનમાં કઈ પરિસ્થિતિમાં છો અત્યારે? કદાચ તમારામાંથી જે સાંભળી રહ્યા છે તેઓનું જીવન અત્યારે બહુ સુખરૂપ છે, પ્રભુ સાથેનો સંબંધ તમારો ગાઢ છે, જીવનમાં કોઈ મુશ્કેલી નથી, તમે પ્રભુ સાથે સમય પસાર કરી રહ્યા છો અને પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે અને પ્રભુ જીવનમાં કોઈ મુશ્કેલી નથી, બહુ જ જીવનનો એક કહેવાય કે બહુ સુખરૂપ સમય જઈ રહ્યો છે. પણ કેટલાક તમે એવા પણ છો કે આ જીવન જે છે અત્યારે મુશ્કેલીથી ભરેલું છે, ઘણી વિટંબડા છે, કદાચ શારીરિક દુઃખ છે, કોઈ જાતનો રોગ આવ્યો છે, કદાચ આર્થિક મુશ્કેલી છે, કદાચ તમારા કોઈ જે વાલું છે તે માદું છે, કદાચ કુટુંબમાં મૃત્યુ થયું છે અને તેના લીધે તમારા એક જાતનો તમારા જીવનમાં શોક છે. જીવન છે તેમાં આવી ચડતી પડતી આવતી રહે છે, બરાબર છે. કદાચ આ સમયે તમે પ્રભુને શોધી રહ્યા છો. પ્રભુ જે આપણે વિશ્વાસુ છે તેમને કદી એવું વચન નથી આપ્યું કે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. કદી એવું નથી કીધું કે તમારું જીવન કાયમ માટે એકદમ સુખરૂપ જ જશે. બરાબર છે. આપણને કહેવામાં આવ્યું છે કે તમારી પર આ દુનિયામાં તો મુશ્કેલી આવશે જ આવશે, પણ વાલાઓ જ્યારે આ મુશ્કેલી આવે ત્યારે આપણે એ મુશ્કેલીને કેવી રીતે સામનો કરીએ, કેવી રીતે આપણે આ જે વિઠંબડા જે સમસ્યા આપણા જીવનમાં આવી છે તેનો હલ આપણે કેવી રીતે શોધીએ છીએ, એ જવાબ બહુ જરૂરી છે. શું તમે પ્રભુના વિશ્વાસમાં વધારે દૃઢ થાવ છો, કે પછી જ્યારે મુશ્કેલી આવે સમસ્યા આવે ત્યારે તમે પ્રભુ પર ગુસ્સે થઈને કહો છો કે ભાઈ કેમ અમારા જીવનમાં આવું છે, કેમ મારી પર મુશ્કેલી આવી ગઈ છે? શું આપણે ઈસરાયલની પ્રજાની જેમ પ્રભુની સાથે એક એક જાતની કચકચ શરૂ કરી દઈએ છે, કે પ્રભુ કે પછી આપણે અયુબની જેમ જે મુશ્કેલી આવે તેનો સામનો કરી અને પ્રભુને કોઈ જાતની આપણે ખરાબ શબ્દ બોલતા નથી પણ ફક્ત આશીર્વાદિત વચનો બોલીએ છીએ અને કહીએ છીએ કે પ્રભુ તું કાયમને માટે વિશ્વાસુ છે. તો વાલાઓ, હા, હું જાણું છું કે તમારામાંથી ઘણા ઘણી ગંભીર સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છો. જાણું છું કે તમારામાંથી ઘણા કદાચ શારીરિક હાનિ પણ તમને થાય એનો ભય છે. હા, હું જાણું છું કે આ જીવનમાં મુશ્કેલી છે, પણ તમે પ્રભુમાં આશા રાખો, નિરાશ ના થશો, કારણ કે પ્રભુ અહીંયા જે વસ્તુ સ્મરણાની મંડળીને કહી રહ્યો છે તે હું તમને ફરીથી યાદ દેવડાવું છું કે જે પ્રથમ તથા છેલ્લો, જે મૃત્યુ પામ્યો તથા પણ સજીવન થયા, તે તમને કહે છે કે જો તમે મરણ સુધી વિશ્વાસુ રહેશો તો તે તમને જીવનનો મુગટ આપશે. પ્રભુ, ફરીથી એકવાર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ વચનોને માટે. પ્રભુ આપ આ વચનો જે સાંભળનાર સાંભળે છે, પ્રભુ આપ જે સાંભળનાર છે પ્રભુ આપ, તો તેઓને તમે આશીર્વાદિત કરો. પ્રભુ આપ, તમાંથી જો કોઈ પ્રભુ અત્યારે સતાવણીમાંથી પસાર થઈ રહ્યું છે તો તેઓને ખાસ હું તમારા ચરણોમાં ધરી દઉં છું. પ્રભુ આપ, તેઓને તમે તમારો અનુભવ કરાવો. પ્રભુ આપ, તમારા પ્રેમનો અનુભવ કરાવો. પ્રભુ આપ, તેઓ જાણે કે પ્રભુ આપ તેઓ તમારાથી દૂર નથી. પ્રભુ આપ, કે તમે તેઓથી દૂર નથી, તેઓની પરિસ્થિતિ છે તે તમે જાણો છો પ્રભુ આપ, અને પ્રભુ તેઓને તમે સમર્થન આપશો. પ્રભુ આપ, તેઓની તમે સાથે રહેશો, તેઓ અહેસાસ તેઓને થાય તેવું ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. પ્રભુ આપ, ફરીથી ને એક વાર પ્રભુ આપ આ વચનોને તમે આશીર્વાદિત કરો, જેઓ સાંભળે પ્રભુ આપ તેઓ તમારી વધુ નજદીક આવે. પ્રભુ આપ, અને તમારી તમારી એક નવી ઓળખ પામે તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. પ્રભુ બાપ, આ મારી ટૂંકી વિનંતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને સ્વીકાર કરો બાપ. અમે